భవసంభవ భీతి భేదనం సుఖ సంపత్ కరుణానికేతనం వ్రతదాన తప క్రియాఫలం సహజానంద గురుం భజే సదా. వర్ణివేశ రమణీయ దర్శనం మందహాస్య రుచిరాననాంబుజం పూజితం సురనరోత్తమే ముదా ధర్మనందనమహం విచింతే. త్వం సుకాంతభృతం కాంతం త్వం కాంతం సర్వదౌగతం త్వం గతే ద్వేగ దేవత్వం త్వం వందే భక్తి కాసుతం. అనంతకోటి బ్రహ్మాండాధిపతి సర్వ అవతారీ సర్వ కారణ కారణ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની છત્ર છાયામાં યુએસએના વડતાલ સમાન શિકાગો વિલિંગ મંદિરમાં બિરાજમાન અર્ચા સ્વરૂપ ભગવાન શ્રીહરિના દિવ્ય સાનિધ્યમાં સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષ ભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. આજે શિકાગો મંદિરને આંગણે ઘણા વર્ષો પછી જ્યારે અમારે આવવાનો પ્રસંગ બન્યો, તમને બધાને મળવાનો જ્યારે અવસર મળ્યો, એનો આનંદ અમે અમારા ગઈકાલની અમારા પ્રવચનની અંદર એને વ્યક્ત કરેલો છે. જેટલી ઇંતેજારી તમો સર્વે હરિભક્તોને અમને મળવાની હતી, એટલી જ ઇંતેજારી અમને પણ તમને બધાને મળવાની હતી. અને એની પાછળનું જો કોઈ કારણ હોય તો ભગવાન સ્વામિનારાયણે આ ધરા ઉપર જે આ મોક્ષની પરંપરા એને વહેતી મૂકી છે, આ મોક્ષ માર્ગની અંદર આપણા જીવનની અંદર આપણી વિચારધારાની અંદર આપણી સમજણની અંદર જાણે અજાણે કળિયુગના વાતાવરણને કારણે, કોઈ સંઘના કારણે, કોઈ સમજણના કારણે ક્યાંક વિઘ્નો ઊભા થયા હોય અને એ મોક્ષ માર્ગમાં બાધા ઉત્પન્ન કરતા થતા હોય તો એના થકી નિવૃત્તિ કરાવી અને તમારો આ મોક્ષ માર્ગ એ નિષ્કંટક કરવો. આવા સંકલ્પથી જ તમારા બધાના પ્રેમને વશ થઈને અહીંયા આવવાનો અવસર આજે થયો છે. શાસ્ત્રોની અંદર ભગવાનના આગમન, આ પૃથ્વી ઉપર ભગવાનના કોઈ પણ અવતાર હોય, રામ કૃષ્ણ આદિ, મચ્છ કચ્છ વરા નરસિંહ આદિ પરમાત્માના કોઈ પણ અવતાર હોય, એ પરમાત્માના આગમનનું કારણ શાસ્ત્રકારોએ બે ભિન્ન રીતે વર્ણવેલું છે. ગીતાની દ્રષ્ટિએ જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ એમ કહે છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, જ્યારે જ્યારે પૃથ્વી ઉપર ધર્મની ગ્લાની થાય છે, એટલે ધર્મનું હનન થાય છે, અધર્મનો વ્યાપ્ત થાય છે, ત્યારે અધર્મના ઉચ્છેદન માટે અને ધર્મના રક્ષણ અને સંસ્થાપન માટે હું આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરું છું. આવું ગીતામાં ભગવાન કૃષ્ણ બોલ્યા છે. વચનામૃતની દ્રષ્ટિએ જોઈએ તો ભગવાન સ્વામિનારાયણે એનાથી એક ડગલું વિશેષ મહારાજ આપણને સમજાવે છે. મહારાજ કહે છે કે આ જગતની અંદર રહેલો જે જીવાત્મા, એ ક્યારેક તો ભગવાનને સખાભાવે ભજે છે, ક્યારેક તો ભગવાનને
સ્વામી ભાવે ભજે છે, ક્યારેક તો ભગવાનને મિત્ર ભાવે ભજે છે, ક્યારેક તો પરિવાર કુટુંબ ભાવે ભજે છે, ક્યારેક પુત્ર ભાવે ભજે છે. એવા ભક્તોના મનના મનોરથને પૂર્ણ કરવાને માટે, એવા ભક્તોની ભાવનાને પૂર્ણ કરવાને માટે ભગવાન આ પૃથ્વી ઉપર મનુષ્ય અવતાર લે છે. કારણ કે જો ધર્મની સ્થાપન કરવાનું હોય ને તો મહારાજ વચનામૃતમાં એમ કહે કે અમે એ કાર્ય તો અક્ષરધામમાં બેઠા બેઠા થતા, જે અમારા આચાર્યો એટલે કે જે પૂર્વે વેદોકાલીન સમયની અંદર જે વેદના રચેતા એવા જે આચાર્ય ઋષિમુનિઓ જે હતા એના માધ્યમથી પણ અમે ધર્મનું પ્રવર્તન તો કરાવી શક્યા હોત. પણ ભક્તોના કોડ પૂરા કરવાને માટે, ભક્તોની ઈચ્છાને પરિપૂર્ણ કરવાને માટે ભગવાન તમારા અને મહારાજ જેવા મનુષ્ય બની અને આપણી વચ્ચે એ મનુષ્ય આકૃતિ ધારણ કરીને વિચરતા હોય છે. જીવાત્માનો એક સ્વભાવ છે કે જ્યાં સુધી પોતાની સમજણ બુદ્ધિ, વિવેક બુદ્ધિને એનો અમલ, એનો ઉપયોગ ન કરે અને ભગવાનનો પરિપૂર્ણ મહિમા ન સમજે ત્યાં સુધી એ ભગવાન, એની અંદર ભગવાનપણાની ભાવના નથી આપતી, એને મનુષ્ય અવતાર જાણે છે, મનુષ્ય સમ જાણે છે. અને જ્યારે જીવાત્મા મનુષ્ય સમ ભગવાનને જાણે છે ત્યારે ભગવાનના કાર્યોની અંદર એને દોષ દેખાય છે, ભગવાનના લીલાઓની અંદર એને દોષ દેખાય છે. આ જગતની અંદર સૌથી મોટી સિદ્ધિ વચનામૃતની દ્રષ્ટિએ વાલા ભક્તો આપણે જોઈએ તો ભગવાન સ્વામિનારાયણે બે વાત બહુ સુંદર લખી છે. મહારાજ કે કઠણમાં કઠણ સાધન શું છે જીવાત્મા માટે? વચનામૃતમાં મહારાજે કીધું કે જીવાત્મા માટે કઠણમાં કઠણ સાધન શું છે? તો કે ભગવાનના સ્વરૂપમાં અખંડ મનની વૃત્તિ રાખવી, એના સિવાય કઠણ કોઈ સાધન નથી. હવે કઠણ સાધન જો ભગવાનની મૂર્તિમાં મનની વૃત્તિને પરોવવું એને કઠણ સાધન કીધું તો સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપલબ્ધિ કઈ ગણાય? જે કઠણ હોય, જે ન મળી શકતું એવું હોય, એ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે એને સર્વોત્તમ પ્રાપ્તિ ગણાય. જે વસ્તુ સહેજથી નથી મળતી અને એ જ્યારે આપણને મળે ત્યારે એને સર્વોત્તમ પ્રાપ્તિ કહેવાય. એમ સર્વોત્તમ સિદ્ધિ કઈ ગણી શાસ્ત્રમાં? તો કે ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રહે, એનાથી મોટું સુખ, એનાથી મોટી સિદ્ધિ બીજી કોઈ નથી. આજે આપણે ભગવાનને, ભગવાનપણાના વિષયને જાણીને અને ભગવાનપણાનો મહિમા સમજીને જ્યારે જીવાત્મા ભગવાનના શરણાગતિને સ્વીકારે છે વાલા ભક્તો, ત્યારે જીવાત્માનો શ્રેયનો માર્ગ આરંભ થાય છે. આપણને એમ થાય કે સત્સંગમાં આવ્યા, કંઠી બાંધી એટલે આપણે જગત જીતી ગયા. આ શરૂઆત છે. ધીસ ઇઝ ધ બિગનિંગ, દિસ ઇઝ નોટ ધ એન્ડ, દિસ ઇઝ નોટ ધ રિઝલ્ટ. આ શરૂઆત છે. શરૂઆત છે ની તો કે મોક્ષ પ્રાપ્ત કરવાની. સત્સંગમાં જોડાણા પછી જીવાત્માએ સત્સંગી તરીકેનું વર્તન આપણા જીવનની અંદર આપણે એને ઉતારવું પડશે. આપણા જીવનની અંદર ભગવાનની ભક્તિને આપણે દ્રઢ કરીને રાખવી પડશે. એટલે આ એક પ્રારંભ છે, મોક્ષ માર્ગનો એક પ્રારંભ છે. અને આ પ્રારંભ ઉપર આપણે જ્યારે આજે શરૂઆત આપણે કરી દીધી છે, જ્યારે એના ઉપર અગ્રેસર થઈ રહ્યા છીએ, ત્યારે આપણી સૌના માર્ગની અંદર કોઈ પ્રકારના વિઘ્ન ન આવે એના માટે હંમેશા આપણે પોતાની બુદ્ધિ અને સમજણને કસી રાખવી જોઈએ. મહારાજે વચનામૃતમાં એક બહુ સુંદર દ્રષ્ટાંત આપ્યું છે. જ્યારે મહારાજને પ્રશ્ન કરવામાં આવ્યો કે મહારાજ કોઈ એવો વિવેકી ન હોય, એટલે જેને સૂક્ષ્મ બુદ્ધિ જેને કહેવાય, કુશાગ્ર બુદ્ધિ જેને કહેવાય, એવો કુશાગ્ર બુદ્ધિ વાળો કોઈ ન હોય તો એને ભગવાનને રાજી કરવાનો શું ઉપાય છે? હા, જેને બુદ્ધિ હોય એ તો મોટી મોટી વાતો કરે, મોટા મોટા આયોજનો કરે, મોટા મોટા કર્મ કરે, પણ જેને એવી સૂઝ નથી પડતી એવા જીવાત્મા હોય એને ભગવાનને રાજી કરવાનો શું ઉપાય? મહારાજે દ્રષ્ટાંત દીધું કે જેને એવી, જેને વિવેક બુદ્ધિ અથવા સૂઝ બુદ્ધિ નથી એને તો કેવળ એક વસ્તુ ધ્યાનમાં રાખવી કે મારા ઈષ્ટદેવ છે, એમાં રાજી રહે છે અને એમના ગમતામાં. અમદાવાદના ત્રીજું વચનામૃતમાં મહારાજે બહુ સુંદર વાત લખી કે એમ જેમ ભગવાનના ગમતામાં વર્તે અને ભગવાનની ઈચ્છા પ્રમાણે જે જીવાત્મા જ્યારે ક્યારે કરે ત્યારે મહારાજ કે ભગવાનનો રાજીપો આપોઆપ એના ઉપર અનાયાસે ઉતરે છે. એટલે આપણા હૃદયની અંદર ભગવાનને ભજવાના જે પણ ભાવ હોય, આપણે સ્વામી ભાવે ભજવીએ છીએ, સખા ભાવે ભજીએ છીએ કે આપણે દાસ ભાવે ભજીએ છીએ, પણ ભગવાનને જ્યારે જીવાત્મા ભજતો હોય છે ત્યારે ભજન भक्ति नो एक मुख्य हेतु जे भक्ति शब्द बन्यो छे ने भज धातु थी बन्यो छे अने भज धातु नो अर्थ थाय समर्पण एनो अर्थ थाय समर्पण जीवात्मा ज्यां सुधी पोतानी जातने भगवान ने समर्पित नथी करतो त्यां सुधी भक्ति नो रंग चढ़तो नथी त्यां सुधी सेवा नो रंग चढ़तो नथी आ समर्पण केवुं होवुं जोईए वचनामृतमां महाराजे लख्युं के दादा खाचर ने अमना परिवार ने अमने राख्यानो खप छे हमणा संतोए बधाए पूर्व घणा दृष्टांतो साथे आपणने समजाव्युं भगवानी आज्ञानो महिमा भगवानी उपासनानो महिमा आनी पाछळनुं कारण शुं छे ગીતામાં કૃષ્ણ પરમાત્મા બોલ્યા સર્વ ધર્માન પરિતજ્ય મામ એકમ શરણમ વ્રજ આપણા મનના કરેલા જે ધર્મો છે અથવા તો આપણા મનના માનેલા જે ધર્મો છે એનો ત્યાગ કરી અને જ્યારે ભગવાનના વચનની અંદર જીવાત્મા શરણાગતિ જ્યારે સ્વીકારે છે ત્યારે ભગવાન કહે છે યોગ ક્ષેમ મહામ્યમ તમારું યોગ અને ક્ષેમનું વહન અમે કરીએ છીએ વચનામૃતમાં શ્રીજી મહારાજે એમ બોલ્યા કે દાદા ખાચરના પરિવારને અમને જ્યારે રાખ્યાનો ખપ છે ત્યારે એ એમના પોતાની ઈચ્છા પ્રમાણે નથી વર્તતા પણ અમારા ગમતામાં વર્તે છે ત્યારે આજે વચનામૃતના પાને પાને દાદા ખાચરના દરબારમાં એ શબ્દ વચનામૃતના પાને પાને લખાણો અને મહારાજ એમ બોલ્યા ગઢડું મારું ને હું ગઢડાનો એ કદી નથી મટવાનો એટલે ભગવાનને જ્યારે જીવાત્મા નિતર્શ ભગવાનના કાર્યની અંદર આપણે દ્રષ્ટાંત જોઈએ દાદા ખાચરના દરબારમાં વચ્ચે લીંબવૃક્ષ છે જેને દર્શન કર્યા છે બધાને ખ્યાલ છે એ લીંબવૃક્ષ ત્યાં આવ્યાનો ઇતિહાસ એમ કે છે કે દાદા ખાચરના જે પિતા એવા એબલ ખાચર એમને સંકલ્પ થયો કે આ જ્યારે એમને સાંભળ્યું અને બે ઋષિ બે બ્રાહ્મણો કે બે જે શું નામ એમનું બાળાનંદ ને વિઠલાનંદ જ્યારે એ વાતો કરતા હતા કે આ લીમડો કેટલો ભાગ્યશાળી છે આના નીચે ભગવાન આવીને બેસવાના છે કોની વાત કરું છું એબલ ખાચરની વાત કરું છું એ એબલ ખાચરને જ્યારે એવું એમને સાંભળ્યું કે આ વૃક્ષની નીચે ભગવાન આવીને બેસવાના છે ત્યારે જમીન સહિત ત્યાંથી વૃક્ષ ઉપાડી લાવ્યા અને પોતાના દરબાર ગઢની અંદર વચ્ચોવચ રોપ્યો કેટલો મહિમા હશે એ ભગવાનનો કેટલો મહિમા હશે ભગવાનનો એટલો સર્વોપરી મહિમા કે એ આખું જમીન સાથે વૃક્ષ લાવી અને દરબાર ગઢની અંદર વચ્ચોવચ રોક્યું અને જીવાત્માની કુબુદ્ધિની વિચાર કરીએ કે ભગવાનને સમર્પણ ક્યારે થયું ગણાય કે જ્યારે મનકર્મ વચને આપણે ભગવાનના જ્યારે થઈને રહીએ ત્યારે સમર્પિત થયું કહેવાય એવો જ્યારે એબલ ખાચરની સમજણ હતી પણ જ્યારે દ્વેષી વ્યક્તિઓએ જ્યારે ગરડા ગામના દ્વેષી લોકોએ જ્યારે એમના કાન ભંભેરણી કરી કે મહારાજને તો તમારા પરિવારની અંદર આડો સંબંધ છે અને આ વગેરે છે ત્યારે એ જ એબલ ખાચર જે ભગવાનને ભગવાન જાણી અને એ લીંબવૃક્ષ એની છોડ એ પોતાના આંગણામાં લાવીને વાવ્યો હતો આજે એ જ એબલ ખાચર તલવાર લઈને ભગવાનને મારવા ઉભા થયા છે અને સમજણ આ જીવાત્માની સમજણ આ જીવાત્માની ગતિ આ બધી લીલાઓ મહારાજના વખતની તમને હજુ એક દ્રષ્ટાંત આગળ એમ દઉં કે શ્રીજી મહારાજ જ્યારે આ પૃથ્વી ઉપર પધાર્યા ત્યારે મહારાજના આગમન પહેલા મહારાજે રામાનંદ સ્વામી એટલે કે ઉદ્ધવ અવતાર એવા ઉદ્ધવજીને મહારાજે આજ્ઞા કરી તમે જઈ અને આ સંપ્રદાયની અંદર જરા ધર્મનું સ્થાપન કરવું છે મોક્ષ માર્ગનું સ્થાપન કરવું છે એની પૃષ્ઠભૂમિ તૈયાર કરો અને ભગવાનની આજ્ઞા એ કરીને રામાનંદ સ્વામી આ સંપ્રદાયનો પાયો નાખ્યો સંપ્રદાયના માટે સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના ભગવાન સ્વામિનારાયણે કરી પણ એની પૃષ્ઠભૂમિ એની પૂર્વ ભૂમિકા એ રામાનંદ સ્વામીએ તૈયાર કરી અને એ રામાનંદ સ્વામી જ્યારે મહારાજ જ્યારે વન વિચરણ કરીને પધાર્યા ત્યારે મહારાજને કીધું તમારું આ સંકલ્પ છે ને તમારી ગાદી છે તમને હું સોંપું છું રામાનંદ સ્વામી કાયમ એમ કહેતા કે હું તો માત્ર ડુગડુગીનો વગાડનાર છું ખેલ ભજવનાર તો કોઈ આવનાર છે આવું જ્યારે ભગવાનને માટે રામાનંદ સ્વામી કહેતા પણ એ જ્યારે રામાનંદ સ્વામી શ્રીજી મહારાજને બધાની હાજરીની અંદર ગાદી એ સોંપી પોતાના સ્થાને બેસાડ્યા એમને મંત્ર દીક્ષા વગેરે આપી અને મહારાજને પોતાનું જે જવાબદારીમાંથી મુક્ત થવાનો સંકલ્પ એ રામાનંદ સ્વામીએ કર્યો અને ભગવાનને પોતાની જવાબદારી સોંપી ત્યાર પછી રામાનંદ સ્વામી તેનો ભગવાનના ધામમાં ગમન થયું છે શાસ્ત્રની અંદર એમ ઉલ્લેખ આવે છે આપણા ઇતિહાસની અંદર એમ લખાણું છે કે ભગવાન સ્વામિનારાયણને હજારો માણસોની સામે જ્યારે ભગવાન માન્યા છે જેમની પાસે દીક્ષા લીધી છે જેની પાસે મંત્ર દીક્ષા લઈ મોક્ષનો સાધન ભક્તિનું સાધન મેળવ્યું છે આજે એવા મુક્તાનંદ સ્વામી આવા સમજુ હોવા છતાં પણ જ્યારે રામાનંદ સ્વામીના ધામમાં ગયા પછી એ ભગવાન જ્યારે એમની ગાદી સ્થાન ઉપર બેસવા ગયા ત્યારે મુક્તાનંદ સ્વામીએ ભગવાનનું કાંડું ચાલ્યું છે અને એમ કે આ તો ગુરુની ગાદી છે અહીંયા આપણાથી ન બેસાય ત્યારે મુક્તાનંદ સ્વામીનું એ મુક્તાનંદ સ્વામી કોણ જ્યારે ભગવાન સ્વામિનારાયણ વન વિચરણ કરતા કરતા જ્યારે લોજની અંદર પ્રથમ આવ્યા હતા ત્યારે પ્રથમ જે બે સંતોને મળ્યા હતા એમાં મુક્તાનંદ સ્વામીનો સમાવેશ હતો. જ્યારે ભગવાન સ્વામિનારાયણ આખા વિશ્વની અંદર એટલે કે ભારતભરની અંદર તીર્થાટન કરી અને લોજની અંદર આવ્યા ત્યારે એમના મુખારવીન ઉપર અલૌકિક તેજ જાણ્યું, એમને પોતાના આશ્રમમાં રાખ્યા, એમની સેવા કરી. આવો મહિમા હોવા છતાંય પણ જ્યારે મનુષ્ય ભાવ આવ્યો છે, મારો કહેવાનો ભાવાર્થ વાલા ભક્તો એ છે કે જ્યારે ભગવાનના ભગવાનપણાની અંદર આપણને શંકા ઉત્પન્ન થાય છે, ભગવાનના ભગવાનપણા ઐશ્વર્યપણાની અંદર આપણને દોષ દેખાય છે, જ્યારે મનુષ્ય ભાવ આવે છે ત્યારે ગમે તેટલી સ્થિતિને આપણે પામ્યા હોઈએ છતાં પણ આપણે એની અંદર દોષ જોઈએ છીએ અને એ દોષ આપણા પતનનું કારણ બને છે. અને એવો જ પ્રસંગ મુક્તાનંદ સ્વામી જ્યારે લોજમાં ભગવાનને ભેટ્યા છે, પાંચ પ્રશ્નો ઉત્તરી થઈ છે અને ભગવાનને અલૌકિક દિવ્ય પુરુષ જાણ્યા હોવા છતાં પણ ભગવાનને જ્યારે રામાનંદ સ્વામી ખુદે ગાદી આપી અને મુક્તાનંદ સ્વામી એમને કાંડું ઝાલીને એમ કે આ ગુરુની ગાદી છે એ ન બેસાય, આ સમજણ ક્યાં ગઈ? એટલું જ નહીં, પછી ભગવાન સંપ્રદાયના ઇતિહાસમાં એમ આગળ પણ લખવામાં આવ્યું કે મુક્તાનંદ સ્વામી જ્યારે આવો સંકલ્પ કરીને મહારાજને ન બેસવા દીધા ત્યારે રામાનંદ સ્વામી એમને સ્વપ્નાવસ્થાની અંદર દર્શન દીધા અને રામાનંદ સ્વામી અક્ષરધામનું દર્શન કરાવ્યું. આપણા શાસ્ત્રોની અંદર આ બહુ સુંદર રીતે વાત વર્ણવેલી છે કે અક્ષરધામનું દર્શન કરાવ્યું મુક્તાનંદ સ્વામીને અને મુક્તાનંદ સ્વામીએ જોયું કે ભગવાન સ્વામિનારાયણ જેવા લોજની અંદર જોયા હતા એટલે કેવો વેશ, ગાદીએ બેઠા પછી તો વાઘા શણગાર મહારાજ ધારણ કરતા હતા પણ જેવા લોજની અંદર એટલે વર્ણિ સ્વરૂપે મહારાજ જેમ વિચરણ કરતા હતા એવા સ્વરૂપે મહારાજ સુવર્ણના સિંહાસન ઉપર બેઠા છે અને હજારો રામાનંદ સ્વામી જેવા હજારો બ્રહ્મ મુક્ત જે અક્ષર મુક્તો એ ભગવાન સ્વામિનારાયણની સેવામાં હાથ જોડીને ઉભા રહ્યા છે. આવું પ્રતીતિ કરાવી અને રામાનંદ સ્વામી ખુદ ભગવાનની સેવામાં છે, આવું પ્રતીતિ કરાવી દર્શન દઈને કીધું કે મુક્તાનંદ તમે તો ક્યાં ભૂલ્યા પડ્યા, જે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિને જે ભગવાનને પામવા માટે તમે ભેખ લીધો છે, જે ભગવાનને પામવા માટે મેં ભેખ લીધો હતો, આજે ભગવાન તમારી આંગણે છે, તમારી સાથે છે અને તમે એની અંદર મનુષ્ય ભાવ જુઓ છો, તમે એના કરતાં ગુરુને વધારે મહિમા જાણો છો એમ કરી અને જ્યારે ઉપદેશ દીધો છે ત્યારે આપણા સંપ્રદાયની જે આરતી જે આપણે હમણાં થોડી વારમાં અહીંયા આગળ કહીશું, જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી મુક્તાનંદ સ્વામી આરતી એ ત્યાં ભગવાનની ત્યાં ઉતારેલી છે. આટલી સમજણ હોવા છતાં પણ હજુ કંઈક જીવાત્માને જ્યારે અહોભાવ થાય કે છે ને કે જ્યારે ભગવાનનો નથી જાણતો ત્યારે દોષ રહે. સંપ્રદાયનો ઇતિહાસ એમ કે ભગવાનને સર્વોપરી જાણ્યા, ભગવાનની આરતી ઉતારી પણ છતાંય પોતાના ગુરુ પ્રત્યેનો પ્રેમ એવો રાખ્યો કે પૂજા રાખે ને એમાં રામાનંદ સ્વામીનું કોપિનનું એક કપડું રાખતા, એ કકડો રાખતા એની અંદર પૂજા કરે અને ત્યારે મુક્તાનંદ સ્વામી વડીલ સંતો કહેવાય પણ નાના સંતોને એમ થયું કે આ તો જેમ સોનાની થાળીમાં લોઢાની મેઘ, એમ આવડા મોટા સંત અને આવડી શુદ્ધ અને સર્વોપરી ઉપાસના પણ એની અંદર આ જો ઉપાસનાની અંદર આ ખામી રહે. જો બીજાના મહિમાએ કરીને ભગવાનના મહિમાથી અધિક જાણો, વચનામૃતમાં મહારાજે લખ્યું કે ભગવાનનો સૌથી મોટો દ્રોહ કયો કહેવાય કે ભગવાનને બીજા જેવા તમે જાણો, બીજા પદાર્થ જેવા જાણો, બીજા વ્યક્તિ જેવા જાણો, બીજી સામર્થ્ય જેવા ભગવાનની સામર્થ્યને જાણો તો એ ભગવાનનો મોટો દ્રોહ કહેવાય. એટલે કે ભગવાન સિવાય વિશેષ કાંઈ જ નથી આ સંસારની અંદર, આ જગતની અંદર ભગવાનથી વિશેષ ભગવાનથી મોટું કંઈ નથી. છતાંય તમે એના સમકક્ષ તમે જો બીજા કોઈને મૂકવા પ્રયત્ન કરો ત્યારે એનો દ્રોહ કહેવાય. એટલે સંતોએ જેને મુક્તાનંદ સ્વામીને વિનંતી કરી, મુક્તાનંદ સ્વામીને પોતાની ભૂલ સમજાણી અને ત્યાં મુક્તાનંદ સ્વામીએ પદ લખ્યા છે કે છાડી કે શ્રી કૃષ્ણ દેવ ઓર કી જો કરું સેવ, કાટીદારો કર મેરો તીખી તલવાર છે. કેટલી કડક ભાષા, પદ વાંચો ને તો આપણે રૂવાડા ઉભા થઈ જાય. મુક્તાનંદ સ્વામી કોઈ વ્યક્તિ પોતા માટે એવા શબ્દ ન વાપરે કે જો મારા હાથે ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે ભગવાન પરમાત્મા સર્વોપરી ભગવાન નારાયણના સિવાય જો મારી હાથ મારી હાથ બીજા કોઈની સેવા કરે, બીજા કોઈના કામની અંદર પડે તો તલવાર લઈને કાપી નાખજો. જો મારા કડે મારા હૃદયની અંદર ભગવાનની મૂર્તિ સિવાય બીજા કોઈની મૂર્તિ બીજા કોઈનો ભાવ જો ભગવાનના સ્થાને આવે તો મારા તીખી તલવાર લઈને કટારી લઈ અને મારું કડે કલેજું ચીરી નાખજો, આવા ભાવના પદ મુક્તાનંદ સ્વામી લખ્યા. ત્યારે આ મારો કહેવાનો ભાવાર્થ કે જીવાત્મા જ્યાં સુધી ભગવાનને ભગવાનપણાના દ્રષ્ટિએથી નથી જોતો ત્યાં સુધી ભગવાનને સર્વોપરીતાને ભગવાન ઓળ પામી શકતો નથી અને એનો ભક્તિ માર્ગ ક્યારેય પ્રશસ્ત થતો નથી, ક્યારેય એને પુષ્ટિ મળતી નથી. એટલા માટે વાલા ભક્તો કે ભગવાનને કરતા હરતા જાણી અને ભગવાનને સર્વોપરી જાણીને જ્યારે જીવાત્મા ભક્તિ માર્ગની અંદર એના શરણાગતિ સ્વીકારો, અહીંયા બાયો ચડાવવાથી કે અહીંયા આગળ આપણે કર્મના પોતાના બળે કરીને ક્યારે મોક્ષ મેળવી શકતા નથી. મહારાજે ગઈકાલે પણ મેં દ્રષ્ટાંત દીધું હતું, મહારાજે કીધું કે ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય સાધન છે પણ એ સાધનના બળે કરીને કોઈ એમ વિચારે કે અમે ભગવાનને પામી જશું તો ભગવાનના આશ્રયપણાનો જે સિદ્ધાંત, એ સિદ્ધાંતને અહીંયા આગળ ગૌણ થઈ જાય અને એ ગૌણ ન થાય એટલા માટે મહારાજે ત્યાં દ્રષ્ટાંત દીધું કે રામ પોપટ તો પોપટ છે, એ તો એ પણ રામ બોલે છે પણ એ રામની અંદર મહિમા નથી તો એ ભક્તિ ગણાય નહીં. એટલે ભગવાનનો સર્વોપરી મહિમા અને નિષ્ઠા આપણા તમારા તમારા અને અમારા તમામના જીવનની અંદર હોવી જોઈએ અને જ્યારે એ નિષ્ઠા ભગવાનની થશે ત્યારે આપણે મન કર્મ વચને સંકલ્પમાં પણ આપણે એવો સંકલ્પ નહીં કરીએ કે ભગવાનની આજ્ઞાનો લોપ થાય, ભગવાનના વચનનો દ્રોહ થાય, ભગવાનના સિદ્ધાંતોનો દ્રોહ થાય કે ભગવાનની ઉપાસનાનો દ્રોહ થાય. આજે જગતની અંદર આ ચેતવવાની જરૂર એટલા માટે છે વાલા ભક્તો કે મીઠી વાતો કરી અને કદાચ જીવાત્માને ભોળવીને જીવાત્માને ગમતું આપીને પીરસીને આપણને એમ ઘણી વખત સારું લાગે ને, ભાવતું હોય ને પીરસે તો કેવું સારું લાગે, પણ એ સારું લગાડવાના ચક્કરની અંદર જીવાત્માનું અહિત થઈ જાય છે, જીવાત્માના સિદ્ધાંતો રોળાઈ જાય છે, ભક્તિ માર્ગ ઉપાસના માર્ગની અંદર વિકાર આવી જાય છે. આવી જ્યારે આપણી સમજણને આપણે જો ધ્યાન ઉપર ન રાખીએ તો કળિયુગની અંદર આવા ઘણા બધા પ્રલોભન આપી અને સત્સંગની અંદર છેતરનાર મળશે. પણ મારી તમને સૌની એક જ ભલામણ છે, ગઈકાલે પણ અમે ટકોર કરી હતી અને આજે પણ અમે કહીએ છીએ કે ભગવાન સ્વામિનારાયણના વચને કરીને શ્રીજી મહારાજે કીધું કે અમારા દ્વારા પધરાવેલી મૂર્તિ એની અંદર અમે અખંડ વાસ કરીને રહ્યા છીએ. શિક્ષાપત્રીમાં મહારાજે કીધું અમારા આચાર્ય દ્વારા પ્રસ્થાપિત થયેલી મૂર્તિ એની અંદર અમે અખંડ વાસ કરીને રહ્યા છીએ અને ઉપાસ્ય છે. આજે એ ન્યાય કરીને આ મંદિરની અંદર હરિકૃષ્ણ મહારાજ ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત બિરાજે છે. એટલે આ મંદિરનો છેડો છોડીને, આ મંદિરનો આશ્રય છોડીને જીવાત્મા ગમે ત્યાં આશ્રય કરશે. દેશ વિભાગના લેખમાં મહારાજે બહુ સ્પષ્ટ કરીને લખી નાખ્યું છે. દેશ વિભાગનો લેખ જે ભક્તોએ વાંચ્યો હશે એને ખ્યાલ હશે, ન વાંચ્યો હોય તો અમે પ્રયત્ન કરશું ત્યાંથી કોપીઓ મોકલાવવાની, તમે જોજો. એમાં મહારાજે લખ્યું કે અમારા જ સ્થાપેલા આચાર્યથી વિશેષ કોઈ પણ તપે કરીને બળવાન હોય, કોઈ યોગે કરીને બળવાન હોય, કોઈ સામર્થ્ય કરીને બળવાન હોય, કોઈ હોશિયારી અકલ ખુશી કરીને, સર્વ રીતે કોઈ મોટો દેખાતો હોય તો પણ અમે તમારા કલ્યાણને માટે, તમારા જીવના કલ્યાણને માટે, રૂડાને માટે કહીએ છીએ કે મનકર્મ વચનને આની આજ્ઞા માનજો. મહારાજ એટલું કરીને અટકી નથી ગયા, મહારાજ કે આના સિવાય કોઈ અન્ય આશ્રય કરશે એટલે કે શ્રીજી મહારાજની બાંધેલી પરંપરા, શ્રીજી મહારાજના સ્થાપેલા સિદ્ધાંતો, મહારાજની સ્થાપેલી આ જે આપણી લીટી છે, જે સીધી લીટી, એને છોડીને અન્ય આશ્રય કોઈ કરશે અથવા પોતાના અન્ય આશ્રયમાં, મેં કીધું ને શાસ્ત્રની અંદર અત્યારે શિક્ષાપત્રી મહારાજે ત્રણ ધર્મ પાલન કરવાની ના પાડી. કયો કયો? તો કે કલ્પિત ધર્મ, પાખંડ ધર્મ અને પરધર્મ. આ ત્રણ પ્રકારના ધર્મનું પાલન કરવામાં શ્રીજી મહારાજે ના પાડી છે. આ ત્રણ પ્રકારના ધર્મ કયા, કેવી રીતે સમજવા? તો થોડીક નાની ટૂંકી વ્યાખ્યામાં સમજાવવા પ્રયત્ન કરું. પાખંડ ધર્મ કોને કહેવાય? તો કે જે ધર્મ છે, ધર્મ છે પણ વ્યક્તિની અંદર નથી, અંતરકરણમાં નથી, છતાંય બાહેર આડંબર એવું દેખાડે છે કે મારામાં આ ધર્મ છે. આનું નામ પાખંડ કહેવાય. પાખંડ ધર્મ, ધર્મ છે પણ એ ધર્મ વ્યક્તિની અંદર નથી, તમારા મારામાં ન હોય છતાંય આપણે બેસીને બતાવવા પ્રયત્ન કરતા હોઈએ તો એ પાખંડ ધર્મ થયો. મહારાજ કે એનું આચરણ ન કરવું. પરધર્મ, ધર્મ છે, સિદ્ધાંત છે પણ એ બીજા માટે છે, તમારા માટે નથી. મહારાજે લખ્યું ને કે ત્યાગીને શોભારૂપે ગ્રહસ્થ અને દૂષણ રૂપ, ને ગ્રહસ્થ અને શોભારૂપે ત્યાગીને દૂષણ રૂપ. ત્યાગી માટેનો જે ધર્મ છે તમારા માટે પરધર્મ કહેવાય, તમારો જે ધર્મ છે ત્યાગી માટે પરધર્મ કહેવાય. એટલે એવા બીજા સંપ્રદાયના, અન્ય સંપ્રદાયના કદાચ વેદ સમર્થનમાં હોય અને ધર્મની અંદર પરંપરા હોય પણ આપણે જેને ઈષ્ટ માન્યા છે, આપણે જેને ઉપાસ્ય છે એવા ભગવાન સ્વામિનારાયણ દ્વારા પ્રતિપાદિત ન હોય એવા ધર્મ, એ પરધર્મ કહેવાય. એટલે મહારાજ કીધું એવા ધર્મનું આચરણ, એના ધર્મ છે એનું ખંડન નથી કરતા પણ એ બીજા માટે છે, તમારા માટે નથી, માટે એનું આચરણ ન કરવું. અને કલ્પિત ધર્મ, ધર્મ જ નથી, માનવે પોતાના મનથી ઉદ્ભવ કરેલો છે, પોતાની વિચારશક્તિથી ઉત્પન્ન કરેલો છે, એનો સિદ્ધાંત કે એનો કંઈ છેડો ન મળે પણ પોતે માન્યું એ ધર્મ, એનું નામ કલ્પિત ધર્મ. મહારાજે આ ત્રણ પ્રકારના ધર્મનું આચરણ કરવાની સ્પષ્ટ રીતે ના પાડી. એમ મહારાજે આમાં લખ્યું કે આને છોડીને અન્ય આશ્રય કોઈ કરશે તો એનું કોઈ કાળે રૂડું થવાનું નથી. મોક્ષ તો મળવાની વાત નથી પણ રૂડું પણ નથી, એટલે સારું પણ થવાનું નથી. એટલે આવો જે દ્રઢ સિદ્ધાંત, આવી જે દ્રઢ ઉપાસના, આવી જે દ્રઢ ભક્તિની આપણી વાતો, એને આપણે આપણા જીવનમાં પચાવશું નહીં ત્યાં સુધી આપણામાં ગુણ નહીં આવે. ગઈકાલે પણ અમે વાત કરી હતી કે આજે વિદેશની અંદર હું જાણું છું પાશ્ચાત્ય સંસ્કૃતિ, કળિયુગનું વાતાવરણ, કદાચ સંગ એવો ન મળે, સમય એવો ન મળે અને આવા સમયની અંદર પોતાની અંદર આ જે જ્યોત છે, આ સત્સંગની જ્યોત એને જાગૃત અને એને જ્વલત રાખવી એ કોક વખત કઠણ બને, પણ આ નામુમકિન નથી. હિંમતનો આરશો. તમારે જો જીવનની અંદર મોક્ષ માર્ગ મેળવો હશે વાલા ભક્તો, તો ક્યારે અધર્મની સામે, ક્યારે અસત્યની સામે, ક્યારે કળિયુગની સામે તમે ઘૂંટના ન ટેકશો, તમે ત્યાં હિંમત ન હારશો, તમે ત્યાં સરેન્ડર ન કરશો, તમે એની સામે અડીખમ ઉભા રહેજો. ભગવાન સ્વામિનારાયણ તમારી સાથે છે. કાળકર્મને માયા તમારું વાળ વાંકો નહીં કરી શકે. બસ એની અંદર સંપૂર્ણ વિશ્વાસ અને નિષ્ઠા રાખી એને સમર્પિત થઈને રહેજો, તો ભગવાન શરણાગત ભક્ત વત્સલ છે. ભગવાન શરણાગતને અધમ ઉદાહરણ છે. આપણા જીવનના કદાચ નાના મોટા દોષ રહ્યા હશે તો ભગવાન એને નહીં જુએ, પણ પોતાની કૃપા દ્રષ્ટિથી આપણું કલ્યાણ કરશે. એટલે આવી આપણા જીવનની અંદર સમજણને દ્રઢતા વધે એવી આજના દિવસે હું મંદિરમાં બિરાજમાન સાક્ષાત હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરું છું. અને આ સંપૂર્ણ જે પ્રતાપ એ આપણા જે પરમ પૂજ્ય ધર્મધુરંધર આચાર્ય મહારાજ શ્રી અજયન પ્રસાદજી મહારાજનો સંકલ્પ કે સત્ય અને ધર્મને પ્રસ્થાપિત કરી ભગવાન સ્વામિનારાયણનો જે દાખલો છે એને સફળ કરવો, આજે એનો ભાગરૂપ આપણું આ કાર્ય બને અને આપણી સેવા બને અને ભગવાનનો રાજીપો આપણા ઉપર ઉતરે એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરું છું. પરમ પૂજ્ય મહારાજશ્રીએ અમે સવારે ફોન ઉપર વાત કરી ત્યારે અંતરથી દરેક ભક્તજનોને અંતરના આશીર્વાદ પાઠવ્યા છે. પરમ પૂજ્ય માતુશ્રીએ પણ સ્ત્રી ભક્તો માટે પોતાના આશીર્વાદ પાઠવ્યા છે. તો આજે એમના વતી અને એમના પ્રતિનિધિ સ્વરૂપે સ્વામીએ કીધું ને કે લાલજી મહારાજ, પહેલાં લાલજી મહારાજને કોઈ ઓળખતું નથી, આ જે છે એ સ્વામિનારાયણ ભગવાનનું છે, મારું કાંઈ નથી. રામાયણનો પ્રસંગ છે. રામાયણની અંદર જ્યારે રામચંદ્રજી ભગવાને સેતુ પાર કરી અને સેના સાથે જ્યારે લંકાની ભૂમિ ઉપર જ્યારે પગ મૂક્યો, રામચંદ્રજી ભગવાનને મનમાં એક વિચાર આવ્યો કે આપણે ગમે તેમ તો યુદ્ધ છે ને એ નુકસાન કરતા છે, આપણે યુદ્ધ ટાળવા પ્રયત્ન કરીએ. પહેલા હનુમાનજી મહારાજને મોકલ્યા હતા એટલે એમ નક્કી થયું કે હવે દૂત બનીને કોણ જાય, એટલે એમાં સૌથી નાનામાં નાના વાનર સેનામાં જાંબુવંત, સુગ્રીવ અને લક્ષ્મણ, હનુમાનજી વગેરે બધા મોટા વડીલો હતા, પણ એમાં સૌથી નાનામાં નાનો જે પાત્ર જેને ગણાય એ યુવરાજ અંગદ હતા. અને અંગદની પસંદગી થઈ, આ રામાયણને જેને કથા સાંભળ્યું એને ખ્યાલ હશે, અંગદની પસંદગી થઈ અને અંગદને રાવણની લંકામાં મોકલવામાં આવ્યા. અને લંકામાં જઈ અંગદે વાત કરી ત્યારે રાવણે એને એમને ધમકાવવાનો પ્રયત્ન કર્યો. ત્યારે અંગદે એક કીધું કે તમે ભગવાન રામને હરાવવાની વાત કરો છો, પણ પહેલા મારો આ પગ તો ઉપાડે એમ કરીને પગનો ખીલો ત્યાં નાખ્યો. એ ખીલો નાખ્યો તો અંગદે, પણ એ ખીલો હતો ભગવાન રામનો. આખા લંકાની અંદર, એ લંકાની અંદર જે મહારથીઓ, જે શૂરવીરો હતા એ બધાએ આવી અને એ પગને હલાવવા પ્રયત્ન કર્યો, પણ પગ રતિભર પણ એક રઈ બરાબર પણ એ ત્યાંથી હલ્યો નથી. અને છેવટે દશાનંદ લંકેશ એ પોતે આવી અને પગ જ્યાં પકડીને હલાવવા જાય, અંગદે પગ લઈ લીધો કે તમે મારા પગ પકડો એના કરતા ભગવાન રામના પગ પકડો. એટલે લાલજી મહારાજનો કોઈ એમાં વસ્તુ, આ સ્વામિનારાયણ ભગવાનનું બિરુદ છે, સ્વામિનારાયણ ભગવાનનું વચન છે, એમના સ્થાપિત એમના સ્વરૂપ આચાર્ય મહારાજનું વચન છે, અને હું તો એમનો સંદેશવાહક બનીને તમારી વચ્ચે એ સત્ય અને ધર્મનો સંદેશ લઈને આવ્યો છું. એટલે મારી સર્વને ભલામણ છે એક બાળક તરીકે, કારણ કે આમાંથી ઘણા બધા એવા હરિભક્તો છે, જોકે અહીંયા ભલે 20 વર્ષ પછી મળ્યા, પણ જ્યારે ઇન્ડિયામાં હશો ત્યારે ઘણાએ મને નાનપણમાં રમાડેલા હશે, એટલે હું તો તમારા બાળક સમાન છું. પણ ભગવાન સ્વામિનારાયણની આગળ એટલી આપણે પ્રાર્થના ચોક્કસ કરીએ, તમે ને હું બધા મળીને, કે મહારાજ અમારા જીવનની અંદર હંમેશા આપની કૃપા દ્રષ્ટિ એવી રાખજો કે અમારું મન એ ક્યારેય આપના વચનથી ક્યારે ડગે નહીં, અમારા ઉપર આપની કૃપા દ્રષ્ટિ એવી રાખજો કે અમે ક્યારે અધર્મ ને અસત્ય સામે ઝૂકીએ નહીં, અમારામાં આપની કૃપા દ્રષ્ટિ એવી રાખજો. અને મેં હમણાં નીચે અમારા યુવાનો બેઠા હતા એટલે છોકરાઓ બધા નાના બાળકો મને એક પ્રશ્ન પૂછ્યો કે બાપુજી તમારા જીવનનો કોઈ એવો ચમત્કાર બતાવો. મેં કહ્યું મારું આખું જીવન ચમત્કારરૂપ છે, મારું જીવન જ ચમત્કારરૂપ છે, કે મારામાં કોઈ એવી સામર્થ્ય નથી, મારામાં કોઈ એવી શક્તિ નથી, પણ ભગવાનની સાક્ષીએ ભગવાનના કાર્ય માટે, મારું કાર્ય પણ નથી, ભગવાનના કાર્ય માટે ભગવાનની સાક્ષીએ જે સંકલ્પ કરું છું મહારાજ હાજરા હજુર આવીને સંકલ્પ પૂરા કરે છે, આનાથી મોટો પરમા. એટલે આ આપણા આપણો માર્ગ સત્યનો છે, આપણો માર્ગ ધર્મનો છે, આપણી સાથે ભગવાન છે એનો પ્રત્યક્ષ પ્રમાણ છે. માટે વાલા ભક્તો કહું છું, કોઈ દિવસ હિંમત ન હારશો, ક્યારે ખુમારી ન છોડશો. આપણે કોણા છીએ ભગવાન, હમણાં સ્વામીએ દ્રષ્ટાંત દીધું ને, તો મને એક દ્રષ્ટાંત યાદ આવ્યું. ભાવનગરના રાજા, એક વખત ભાવનગરની અંદર એક ખેલ પેલા નટ આવતા ને પેલા ખેલ કરવા, એટલે એનો ખેલ કર્યો હતો. ને એમાં એક પાત્ર એને ભર્તુહરિ રાજાનું, રાજા ગોપીચંદનું એને પાત્ર એને ભજવ્યું હતું. અને પાત્ર ભજ્યું ત્યારે એ પ્રેક્ષકમાં એ ભાવનગરના રાજા ત્યાં વજેસિંહ બાપુ ત્યાં બેઠા હતા. અને જે ખેલ કરનાર હતો એને બહુ સારો ખેલ કર્યો અને બહુ એની અદાકારી બહુ સારી હતી, એટલે વજેસિંહ બાપુએ પોતાના ગળામાં કિંમતી મોતીની માળા હતી એ કાઢી અને આમ ઘા કરી સ્ટેજ ઉપર અને એને બિરદાવવા માટે, કલાકારને બિરદાવવા માટે. ઓલાએ ત્યાં હામું ન જોયું એને આમ પાછી લાત મારીને એ માળાને પાછી નાખી દીધી. એટલે આ તો રાજાનું અપમાન કહેવાય. એટલે રાજાનું અપમાન થયું એટલે બીજે દિવસ સવારે ઓર્ડર ફરમાન જાહેર થયા કે પકડીને લઈ આવો. એટલે એને પકડી બાંધી બનાવી લઈ આવ્યા. ત્યારે ઓલા જે નટ હતો, જે કલાકાર હતો, એને આવીને સીધા બાપુના પગ પકડ્યા, વજેસિંહ બાપુના, કે મારી ભૂલ થઈ ગયો, મને માફ કરી દો, હું તમારી ગાય છું. એટલે બાપુ કે ગઈકાલ રાતે તો તમે મારી જે મેં સત્કાર કર્યો અને તમે લાત મારી. ત્યારે કે મહારાજ ખોટું ન લગાડો તો એક વાત કહું કે ગઈકાલે રાત્રે જ્યારે ખેલ ચાલતો હતો ત્યારે તમે 1800 પાદરના ધણી હતા અને હું 92 લાખ માળવાનો માલિક હતો. અત્યારે હું તમારી ગાય. પણ એટલે કહેવાનો પાછળ કે જ્યારે પાત્ર ભજવો છો એને પણ પોતાના પાત્રની ખુમારી કેવી હતી કહેવાની પાછળનો. આપણે મનુષ્ય છીએ, આપણા જીવનની અંદર વ્યસન આવી જાય, આપણા જીવનની અંદર ઢોર જેને કહેવાય જાનવરના એવા વૃત્તિ એવી આપણા જીવનમાં આવી જાય તો આપણી ખુમારી ક્યાં ગઈ. આપણે સત્સંગી છીએ, સત્સંગી હોવા છતાંય આપણા જીવનની અંદર એલફેલ આવે, વ્યસન આવી જાય, આપણા જીવનની અંદર કુસંગ આવી જાય તો આપણી જન્મ સત્સંગી તરીકેની ખુમારી ક્યાં ગઈ. આપણે ભગવાન સ્વામિનારાયણની સર્વ ઉપાસના અને ભગવાનની ભક્તિ કરનારા છીએ અને આપણા જીવનની અંદર ગુરુવાદ કે એલફેલવાદ આપણા જીવનની અંદર આવી જાય અને ભગવાન ભૂલાઈ જાય, શોખ નહીં દાજે ધણીનો ખાટલો આપણે બાળવા તૈયાર થઈ જઈએ તો આપણી સત્સંગી તરીકેની સર્વોપરી સમજણ અને સર્વોપરી ઉપાસનાની ભક્તિ ક્યાં ગઈ. એટલે કહેવાની પાછળનો કે જો એક નટને, એક કલાકારને જો એની અદાકારી ઉપર આટલો એને જો ખુમાન હોય તો આપણે તો ભગવાન સ્વામિનારાયણના સાચા સત્સંગી છીએ અને હૃદયથી ભગવાનને ચાહીએ છીએ અને ભગવાનને પૂજીએ છીએ તો આપણને એની ખુમારી હોવી જોઈએ. અને આવી ખુમારી જો રાખશો તો મને એમ લાગે છે મહારાજનું વચનામૃત કે અંતર કરીને જો, અંતરદ્રષ્ટિ કરીને જોશો તો હું તમારથી જરાય આગો નથી. આપણા તમારા મારા દરેકના હૃદયની અંદર ભગવાનના દર્શન આપણને જરૂર થશે આવી આપણને આ સ્થિતિ ભગવાન સ્વામિનારાયણ આપી છે. એટલે આજના દિવસે વધારે સમય નથી લેતો. મને ખ્યાલ છે મેં હમણાં અંદર સાંજે આવ્યા ત્યારે બધા આપણા હરિભક્તો કમિટી મેમ્બરો બધા બેઠા હતા એટલે કહેતા હતા કે અમને આ તારીખ બાપુજી આવો, આ તારીખે આવો, આ તારીખે આવો. મેં કહું હું જાણું છું તમારી બધાની ભૂખ ઘણી છે પણ બધું તમે લઈ લેશો બીજાને શું પીડશીશ. પાછા મારા બીજા દીકરાઓ હોય ત્યાં છોકરાઓ ભારતની અંદર કે બીજા પ્રદેશની અંદર બધા રાહ જોતા હોય પણ મને આજે એટલો આનંદ છે ભલે થોડા મોડા પણ 20 વર્ષે પણ તમારી સાથે મળ્યા. પણ સાથે સાથે એક વાલા ભક્તો વિશેષ આનંદની વાત કરું કે આપણા સંપ્રદાયના અનેક ગૌરવવંતા ઇતિહાસો છે પણ સૌથી જો ગૌરવવંતું આપણું કોઈ જો પાસું હોય તો આપણા સંપ્રદાયનું જે નામ, આપણા ઇષ્ટદેવનું નામ એ સ્વામિનારાયણ મહામંત્ર એ ભગવાન સ્વામિનારાયણે સ્વયં આપણને આપેલો છે. અને આ સ્વામિનારાયણ મહામંત્રને ભગવાનને રાજી કરવાના બે ઉપાય બતાવ્યા ને, ઉપાસના અને ભક્તિ. મહારાજે કીધું જેવા અમે ભક્તિથી રાજી થઈએ છીએ એવા બીજા કોઈથી રાજી થતા નથી. અને આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખી પરમ પૂજ્ય મહારાજશ્રીએ સંકલ્પ કર્યો કે સ્વામિનારાયણ મહામંત્રને 208 વર્ષ પૂર્ણ થતા હતા એટલે આપણે 100 કરોડ મહામંત્ર લેખનનું કાર્ય પહેલાં અમે એક નમૂના પૂરતું પહેલાં 208 કરોડ મંત્ર લેખન કાર્ય કરવું એવો સંકલ્પ કર્યો. પણ એની શરૂઆતમાં એમ સંકલ્પ કર્યો કે પહેલાં 100 કરોડ મંત્ર લખનનું કાર્ય જોઈ લઈએ તો એનાથી ખ્યાલ આવે કે કેટલા હરિભક્તો આપણને આમાં કેટલા સમયમાં પૂરું થશે. તમે નહીં માનો માત્ર 15 દિવસની અંદર, માત્ર ગરડાની અંદર સ્થાનિક એ મંત્ર લેખન રાખ્યું હતું, 15 દિવસની અંદર 100 કરોડ મહામંત્ર લેખન કાર્ય થઈ ગયું. એટલે અમને ઉત્સાહ એવો એને 208 કરોડ લખવાનું કાર્ય અમે એની પુસ્તિકાઓ છપાવીને શરૂ કર્યું. 208 કરોડ મંત્ર લેખનનું કાર્ય પણ પૂર્ણ થયું. હજુ થોડો સમય હતો એટલે અમે એને વધારીને 365 કરોડ મંત્ર લેખનનું કાર્ય કર્યું. અને આજે તમને જાણીને આનંદ થશે કે ભગવાનની કૃપાથી આજે ભક્તોના સહકાર, ભક્તોના ભાવથી આજે 365 કરોડ મંત્ર લેખનનું કાર્ય એ નિર્વિઘ્ન પૂર્ણ થવાને હારે છે. ઘણા મંત્ર પોથીથી લગે છે અને ખાસ કરીને ફોર માય યંગ ફેલો ફોલોઅર્સ હિયર આપણે મંત્ર લેખનનું કાર્ય ઓનલાઈન પણ થાય છે એટલે એની વિગત તમને પછી મળશે. પણ મંત્રલેખન જેને ન કર્યું હોય, જેને ભાગ ન લીધો હોય, દરેકને ભલામણ છે લખી લેજો. આવતા ડિસેમ્બરની અંદર ફ્રોમ 23rd ડિસેમ્બર ટીલ 31st ડિસેમ્બર. એટલે તમારે અહીંયા બરાબર ક્રિસમસની નાતાલની વેકેશન હશે. આવા સમયની અંદર ગઢપુરની અંદર 9 દિવસનો એક અતિ ભવ્ય શ્રીજી મહારાજે જેને અક્ષરધામનું મધ્ય કીધું છે, અક્ષરધામ તુલ્ય જેને ગણ્યું છે, એવા ગઢપુર ધામની અંદર એક ભવ્યથી ભવ્ય એ મહોત્સવ આયોજન થવાનું છે, જેમાં 200 કુંડનો હરિયાગ, કથા, પારાયણ, ઉત્સવો અને વિશેષ ભગવાનના અભિષેક, અન્નકૂટ, બહુ મોટા મોટા આયોજનો એના છે. ડિટેલ જોવી હોય તો આપણે સ્વામિનારાયણ વડતાલગાદી.org અથવા તો ગઢપુર gopinachi.com ઉપર અથવા સ્વામિનારાયણ મહામંત્ર લેખન .org ઉપર આની ડિટેલ તમને મળશે. તમે જરા એને સર્ફ કરજો. પણ મારી સૌને મારા હૃદયથી આમંત્રણ આપું છું, ધર્મકુળ પરિવાર તરીકે શ્રીજી મહારાજનું ઘર એ અમારું ઘર કહેવાય, એટલે અમારા ઘર વતી દરેક વિદેશના ભક્તોને અમારું પ્રેમ ભાવભર્યું આમંત્રણ છે કે આ મહોત્સવની અંદર દરેક અલભ્ય લાભ લેવા માટે જરૂર આવજો. અને મેં ગયા મહોત્સવ જ્યારે ગઢપુરનો મહોત્સવ હતો ત્યારે મેં વાત કરી હતી, અને આજે પણ હું એ વાત દોહરાવું છું કે જેને ભગવાનનો સાક્ષાત્કારના દર્શન કરવા હોય એ ગયા ઉત્સવમાં આવશો, અને ગયા ઉત્સવમાં જે ભક્તો આવ્યા હતા એને દર્શન થયા હતા, એમ આજે પણ હું કહું છું, ભગવાનના સાક્ષાત્કારના દર્શન કરવા હોય તો આ મહામંત્ર લેખન મહોત્સવમાં જે 365 કરોડ મહામંત્ર લેખન કાર્ય થયું છે એનો દશાંશ હોમ વગેરે જે થવાનો છે, આ મહામહોત્સવમાં દરેક ભક્તો પ્રેમથી પધારજો અને ભગવાનના સાનિધ્યનો લાભ લઈ, ભગવાનના સાક્ષાત્કારનો લાભ લઈ, અક્ષરધામમાં કેવું સુખ હોય છે એનો લાભ લેવાનો અનુભવ કરવાનો લાવો ચૂકશો નહીં. એટલા માટે સમગ્ર સત્સંગ સમાજ પૂરમ પૂજ્ય મહારાષ્ટ્રી ધર્મકુળ પરિવાર વતી અમે તમને બધાને આમંત્રણ આપીએ છીએ. એટલે ટૂંક સમયમાં ફરી મળવાનું થાય એવી ભગવાન પાસે પ્રાર્થના કરી સર્વનું મંગળ થાય પ્રાર્થના સાથે મારી
બોલો. હરે કૃષ્ણ મહારાજની. વાલા ભક્તજનો, એમ લાગે કે જાણે કે શ્રીજી મહારાજ બોલતા હોય ને જે સુખ આવે એક એક પોઈન્ટને આવરી લે એવી પૂજ્ય લાલજી મહારાજની અમૃતવાણી, એનું આપણે શ્રવણ કર્યું. ભલે ભક્તજનો, આ મહોત્સવની અંદર જે ભક્તોને જવાની ઈચ્છા હોય તે ભક્તો તૈયાર થઈ જજો. આપણે અહીંના રજાના દિવસોમાં આ ભવ્યાતિ ભવ્ય ઉત્સવ છે. લાલજી મહારાજે સ્વામિનારાયણ ભગવાનના ગોપીનાથજી મહારાજના પ્રતિનિધિ સ્વરૂપે પરમ પૂજ્ય મહારાજશ્રીની આજ્ઞાથી આપણને બધાને આમંત્રણ આપ્યું છે. જે ભક્તોને જવાની ઈચ્છા હોય તે ટિકિટ બુક કરાવી દેજો. વિશેષમાં ભક્તજનો, આજે લાલજી મહારાજ અહીંયા પધાર્યા છે ત્યારે આજના દિવસે તો ઓલા ભક્તો, આજના દિવસે લાલજી મહારાજ જયારે અહીંયા પધાર્યા છે ત્યારે ઘણા ભક્તોએ અહીંયા દૈહિક રીતે અને આર્થિક રીતે જે સેવા આપી છે એમને બધા ભક્તોને આપણે અહીંયા પૂજન માટે આહૂત કરશું. તે પહેલા અહીંના પ્રેસિડન્ટ રજનીભાઈ એ આપણને થોડી ઘણી જે કાંઈ માહિતી આપવાની છે, તો રજનીભાઈ આવી અને આપશે. વાલા ભક્તજનો, અતિ આનંદની વાત છે, લાલજી મહારાજને યંગ બધા યુવાનો એ બહુ ગમે છે, અને આજે આપણા મંદિરના પ્રેસિડન્ટ પણ યંગ છે, એટલે બહુ આનંદની વાત છે. તો રજનીભાઈ આવી અને 2 મિનિટ કાંઈક કહેશે.
જય સ્વામિનારાયણ. આપના નિજ મંદિરમાં બિરાજતા આપના સર્વના ઈષ્ટદેવ મોક્ષદાતા શ્રી ઘનશ્યામ મહારાજ, પૂજ્યપાદ 108 શ્રી લાલજી મહારાજશ્રી, આપણા મંદિરની તત્પર 24 કલાક ખડે પગે સેવા કરી રહેલા એવા પૂજ્ય કૈવલ સ્વામી, પૂજ્ય અચ્યુત વલ્લભ સ્વામી, લાલજી મહારાજની સાથે ઇન્ડિયાથી પધારેલ બગસરાથી ખાસ કરીને પૂજ્ય વિવેક સ્વામી, પૂજ્ય નિર્દોષ સ્વામી, સરદારથી એમની સાથે પધારેલ પૂજ્ય સ્વામી શ્રી પૂર્ણ સ્વામી, પાર્ષદ પ્રવીણ ભગત, વાલા હરિભક્તો, ભાઈઓ બહેનો તથા બાળકો, આજે આપણા મંદિરમાં પૂજ્યપાદ લાલજી મહારાજ 20 વર્ષ પછી આવ્યા છે. જ્યારે આ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી તે વખતે પૂજ્યપાદ આચાર્ય મહારાજ અજેન્દ્ર પ્રસાદજી સાથે આવ્યા હતા. એ ઘણા હરિભક્તોએ નોંધ લીધી હશે. તે વખતે લાલજી મહારાજ ખૂબ જ યંગ હતા અને ત્યાર પછી એમનું આ બીજી વારનું આગમન છે. ઘણા વખતથી બધા હરિભક્તોની ઈચ્છા હતી કે પૂજ્યપાદ લાલજી મહારાજ શિકાગો મંદિરમાં આવે, સત્સંગ શિકાગો નહીં પણ અમેરિકાના પ્રવાસ માટે આવે, પણ કોઈ સંજોગો બેસતા નહોતા અને હમણાં એકદમ પછી અમારે લાલજી મહારાજ સાથે વાત થઈ કે અમે આવીએ છીએ. તો બધા હરિભક્તો એ ખૂબ જ આપણા શિકાગો સત્સંગ સમાજ તરફથી ખૂબ જ ભાવભીનું આમંત્રણ અપાયું હતું. ગઈકાલે લાલજી મહારાજનો ખૂબ જ ધામધૂમથી પાર્કિંગ લોટમાંથી એમનું સામયિક કરવામાં આવ્યું હતું અને ઘણું મોડું થઈ ગયું હતું. ઘણા હરિભક્તોને કીધું કે હવે આપણે બંધ કરીએ, પણ બસ એક આનંદ અને ઉત્સાહ હતો અને એમાં ખૂબ 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 બધા થાકી જતા સુધી પોતે ડાન્સ કર્યો અને કૂદ્યા છે અને લાલજી મહારાજને રીઝવવાનો ટ્રાય કર્યો હતો. આપણા મંદિરના સદભાગ્ય કે આપણને અને લાલજી મહારાજની એવી ઈચ્છા હતી કે હું અમેરિકા આવું તો પહેલામાં પહેલાં મારે જે મંદિરમાં પૂજ્યપાદ મહારાજશ્રીએ આખા અમેરિકામાં જે વડતાલનું પહેલામાં પહેલું મંદિર જે શિકાગોમાં બંધાયું હતું, જે નવેસરથી જે પૂર્ણ નિર્માણ નહોતું થયું, જે પાયામાંથી બંધાયેલું છે એવું મંદિરની જે પ્રતિષ્ઠા થઈ છે એની મારે આરતી ઉતાર્યા પછી અમેરિકાના પ્રવાસ માટે જવું છે, એવો એમનો ખૂબ જ ભાવ હતો. અને અમે એમને એવી વિનંતી કરી કે પૂજ્યપાદ મહારાજ લાલજી મહારાજ, જો તમે પહેલાં બીજા બધા ચેપ્ટરોમાં તમે દર્શન આપો અને ત્યાં આગળ હરિભક્તોને લાભ આપીને અહીંયાથી છેલ્લો રાખો પ્રોગ્રામ. પણ લાલજી મહારાજની એક જ ઈચ્છા હતી કે હું શિકાગો મંદિરમાં ઘનશ્યામ મહારાજની પહેલી આરતી ઉતારીશ, દર્શન કરીશ અને પછી જ પછી હું મારો જે અમેરિકાનો પ્રવાસ છે એ શરૂ કરીશ. એમની એવી અંતરની ભાવના હતી, એ એમને વ્યક્ત કરી આપણને શિકાગો મંદિરને પહેલો આપણને ચાન્સ આપ્યો છે. એ બદલ શિકાગો સત્સંગ સમાજ, શિકાગો મંદિર, ઘનશ્યામ શ્રી સ્વામિનારાયણ ભગવાન જે આપણને બિરાજમાન છે એમના તરફથી હું લાલજી મહારાજને આવકારું છું. શિકાગો મંદિર તમારો ખૂબ ઋણી રહેશે. બીજું, આ પ્રોગ્રામ જે થયો છે એ બધા હરિભક્ત વોલેન્ટિયર્સ એમને ખૂબ જ સાથ સહકાર અને સેવા આપી અને જ થયો છે, એનાથી જ થયો છે. જો એ સેવા ના કરે અને એ ના થાય તો આ જે પ્રોગ્રામ થયો જે 3 દિવસનો 2 દિવસનો હતો એની જગ્યાએ 5 દિવસ આપણને જે લાભ મળ્યો છે એ બધો ફાળો શિકાગોના જે સત્સંગીઓ જેમને સેવા કરી છે એમના પર જાય છે. એમના પર મહારાજ શ્રી ખૂબ લાલજી મહારાજ, મહારાજશ્રી મંદિરમાં બિરાજતા ઘનશ્યામ મહારાજ ખૂબ રાજી રહે એવી હું આશા રાખું છું. હવે આપણા રવિવારના ક્રમ પ્રમાણે આપણા જે રવિવારની સત્સંગ સભાના યજમાનના જે નામ બોલાય એ હું નામ બોલું એ આગળ આવી. આજે એમના ધન્ય ભાગ્ય છે કે આજે લાલજી મહારાજના હાથે એમને જે એમને મંદિરમાંથી જે ગિફ્ટ આપવામાં આવે છે એ લાલજી મહારાજના હાથે એમને મેળવવાનો લહાવો મળશે. પહેલું, આજે હિંડોળા પર્વ ચાલી રહ્યો છે અને હિંડોળાના યજમાન છે અશોકભાઈ હથીભાઈ પટેલ, એ ડિટ્રોઇટવાળા છે. એ આપણા મંદિરને દર વર્ષે વિના ભૂલ્યા વગર એમની હિંડોળાની સેવા કાયમ હોય છે અને એમને આજે લાલજી મહારાજ આવ્યા છે અને એમને જે લાવો લીધો છે એ અમૂલ્ય લાવો છે. એવા અશોકભાઈ હાથીભાઈ પટેલ ડિટ્રોઈટ વાળા આવી લાલજી મહારાજનું પાસેથી બુક ગ્રહણ કરે. આપણી વીકલી સભાના યજમાન છે જે ભરી ભક્તોના નામ બોલાય એ જલ્દી આગળ આવે. મોડું થઈ ગયું છે. આનંદ દીક્ષિતભાઈ તરફથી પિતાશ્રી ધામમાં ગયા તે માટે, મનુભાઈ પટેલ તરફથી શ્રીજી પ્રસન્નાર્થે, મયંક રસિકભાઈ પટેલ અવિધાવાળા તરફથી તેમના દીકરા જિયાની બર્થડે નિમિત્તે રાખી છે એ શ્રીજી પ્રસન્નાર્થે, પિનાકીનભાઈ પટેલ તરફથી શ્રીજી પ્રસન્નાર્થે, ચંદ્રેશભાઈ પટેલ તરફથી શ્રીજી પ્રસન્નાર્થે, રામુભાઈ પટેલ તરફથી શ્રીજી પ્રસન્નાર્થે, મહેશભાઈ પટેલ તરફથી શ્રીજી પ્રસન્નાર્થે, રાજેશભાઈ પટેલ તરફથી શ્રીજી પ્રસન્નાર્થે, પરેશભાઈ પટેલ તરફથી શ્રીજી પ્રસન્નાર્થે, રાધેશ્યામ પટેલ તરફથી શ્રીજી પ્રસન્નાર્થે, વિપુલભાઈ વિનુભાઈ પટેલ કેનેડાવાળા તરફથી શ્રીજી પ્રસન્નાર્થે, દક્ષાબેન હસમુભાઈ પટેલ તરફથી શ્રીજી પ્રસન્નાર્થે, આવતા શુક્રવારે ઓગસ્ટ 6 એકાદશી છે એનું હરિભક્તો ખાસ નોંધ લે. આવતા શુક્રવારે ઓગસ્ટ 6 એકાદશી છે. હવે દરેક હરિભક્તોને નમ્ર વિનંતી કે થોડા આગળ આવે,
થોડા આગળ ભક્તો બેસે
તો પાછળ હરિભક્તો
ઊભા છે એ અંદર આવી શકે.
બહેનોમાં ખાસ જરા આગળ આવે, બહેનોમાં હવે સ્વામી આગળના પ્રોગ્રામ જે આપણે લાલજી મહારાજનો ફુલહાર વિધિ કરવાની છે એની માહિતી આપશે. એના નામ બોલાય એ હરિભક્તો જલ્દી આગળ આવી જાય અને એનું લાલજી મહારાજનું પૂજા ફુલહારથી સ્વાગત કરે.
ભલે ભક્તજનો, આજે લાલજી મહારાજ જે અહીંયા પ્રવચન આપ્યું, સંતોએ પ્રવચન આપ્યું અને આપણો એ પ્રોગ્રામ આજ 65 હરિભક્તો 65 હરિભક્તો ઓનલાઈન જોઈ રહ્યા હતા અને આ ઉત્સવને માણી રહ્યા છે. તો આજના દિવસે પરમ પૂજ્ય લાલજી મહારાજ અતિ આનંદમાં છે ત્યારે આપણે લાલજી મહારાજના પૂજન માટે જે ભક્તોના નામ બોલું તે ભક્તજનો ઝડપથી આવે. હેમરાજભાઈ રામી જે ભક્તોના નામ બોલું તે ઝડપથી આવે, લાલજી મહારાજનું પુષ્પહારથી સ્વાગત કરશે. પ્રમોદભાઈ પટેલ, દક્ષેશભાઈ, ઘનશ્યામભાઈ પટેલ પારીખાવાળા, મુકેશભાઈ, નવીનભાઈ પટેલ જે ભક્તોના નામ બોલું તે ભક્તજનો ઝડપથી આવે. બાબુભાઈ પટેલ ખાંદલીવાળા, ઇન્દ્રવદનભાઈ પટેલ ઉત્તરસંડાવાળા, નરેન્દ્રભાઈ શાહ, પંકજભાઈ જસભાઈ પટેલ કારેલીવાળા અને કિરીટભાઈ રાવજીભાઈ પટેલ ન્યૂજર્સીવાળા, ઘનશ્યામભાઈ પટેલ ઘનશ્યામનગરવાળા શિકાગો અને ચતુરભાઈ પટેલ કાયરોટાવાળા અને પોપટભાઈ પટેલ જે ભક્તોના નામ બોલું તે ઝડપથી સ્ટેજ ઉપર આવે, લાલજી મહારાજનું પુષ્પહારથી સ્વાગત કરશે. રામજીભાઈ ગઢિયા, હંસરાજભાઈ ઘનશ્યામભાઈ પટેલ, હરીશભાઈ ટેલર જેમણે આ ઠાકોરજીના વાઘાની સેવા બહુ ભાવથી કરી છે અને આપણે જે દર્શન કરી રહ્યા છીએ એમના અથાગ પરિશ્રમથી આ ઠાકોરજીના વાઘા બનાવ્યા છે, અને એવા હરીશભાઈ ટેલર એ આવશે. વિઠ્ઠલભાઈ પટેલ અને અક્ષયભાઈ પટેલ, હસમુખભાઈ પટેલ નારવાળા, મહેન્દ્રભાઈ પટેલ આણંદવાળા, મનુદાદા, નારણભાઈ પટેલ કાયાવરહોણવાળા, વિજયભાઈ પટેલ, અશોકભાઈ પટેલ ડિટ્રોયવાળા અને ચંદ્રકાંતભાઈ પટેલ, રાહુલભાઈ પટેલ, નલિનભાઈ શાહ, રાવજીભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ ઓડવાળા, આટલા ભક્તોના નામ બોલ્યા. જે ભક્તો સારલી ચિતલ ગોશરીવાળા,
હર્ષદભાઈ ચિતલ ગોશરીવાળા આગળ આવે.
જે ભક્તોના નામ બોલાણા એ ભક્તો જણો ઝડપથી આવી જાય.
વિજયભાઈ પટેલ એ આપણા પૂજ્ય આચાર્યશ્રીના એમના મિત્ર છે, એ ખાસ આવીને આગળ લાજી મહારાજ નું સ્વાગત કરે.
નરેન્દ્રભાઈ શાહ એ પણ આવી જાય.
સતીશભાઈ ચોટીવાળા એ પણ આગળ.
વાલા ભક્તો, એક બે વાત અગત્યની કરવાની રહી ગઈ એટલે પાછું માઇક લીધું છે. એક તો અહીંયા શિકાગો મંદિર, અહીંયા વિલિંગ મંદિરની અંદર બાળ મંડળ, બાળ યુવક મંડળ ચાલે છે. આજે જોકે અમે થોડી વાર માટે જ એમની સાથે, છોકરાઓ સાથે બેઠા હતા, પણ એક વસ્તુ એના ઉપરથી અમને ખ્યાલ આવી, છોકરાઓએ જે પ્રશ્ન પૂછ્યા કે એમની સમજણ અને એમની ઇંતજારી કેવી સારી છે. મારી સર્વને, અહીંયા ઉપસ્થિત તમામ હરિભક્તોને ભલામણ છે કે તમારા જો બાળકો આ મંડળમાં નિયમિત ન આવતા હોય તો તમે એ બાળકોને આ મંડળના પ્રવૃત્તિની અંદર નિયમિત મોકલજો. યુવાનો પણ આ મંડળના કાર્યની અંદર નિયમિત સહભાગી રહેશો આનાથી, કારણ કે કોઈ પણ જીવતરનું ઘડતર છે ને એક રાતમાં નથી થતું, એ ધીમે 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 અનુભવથી શીખવાથી જીવતરનું ઘડતર થાય, જીવા આપણે જીવનનું ઘડતર થાય છે. એમ સત્સંગની અંદર પણ આપણું જીવન જો ઘડવું હશે, આપણી સંસ્કૃતિ અને આપણી સભ્યતાને આપણે જાળવવી હશે, તો દરેક માવતરને ભલામણ છે કે તમારા છોકરાઓને, બાળકોને અને બાલિકાઓને આ મંડળની પ્રવૃત્તિની અંદર, આ મંડળની સભાઓની અંદર નિયમિત મોકલજો. આ એક ભલામણ. અને બીજી એક ભલામણ તો નથી, બીજી એક જાહેરાત છે. એ જાહેરાત એવી છે કે અમારા ભક્તોની ઈચ્છા, શૈલેષભાઈનો ગઈકાલનો આગ્રહ હતો કે અમે અમારા મોઢે સ્વીકારીએ કે તમારા બધાનો ભાવ અને પ્રેમ અમે સ્વીકારીએ છીએ, અને એ આજે હું ફરી કહું છું, તમારા બધાનો ભાવ અને પ્રેમ અમે સ્વીકાર્યો છે, અને તમે જ્યારે યાદ કરશો ત્યારે તમારી વચ્ચે અમે ચોક્કસ આવશું, તમારા કાર્યની અંદર ભળશું, અને તમારા દરેક સહકાર્યની અંદર, મંદિરને લગતા કોઈ પણ કાર્ય, સત્સંગના કાર્ય હશે, એમાં અમે હર હંમેશ અડધી રાતે પણ અમે તમારી સાથે છીએ, રહેવાના છીએ, અને એનો તમને આ વચન આપીએ છીએ. ચાલો સહેજાન સો
વાલા ભક્તજનો, હવે અમારે
ક્યારે બોલાવશો, ત્યારે વર્ષમાં બે વખત બોલાવશો તો હું ક્યાં ના પાડું છું.
બસ અમારો કળશ સડી ગયો ઉત્સવનો. બોલા હરે કૃષ્ણ મહારાજ. ભલે ભક્તો, જે ભક્તોના નામ બોલાણા તે જલ્દી આવે. આજે અમારે દાદા રામીભાઈ, રામી દાદા પણ આવે, અશોકભાઈ શાહ પણ આવે. અમારે મંદિરની અંદર અવિરત ભક્તજનો અહીંયા સતત ખુરશી ઉપર બેસી, ટેબલ ઉપર બેસી અને સેવા આપી રહેલા, અને મન કર્મ વચને મંદિરને વફાદાર એવા અમારે પ્રભુદાસ દાદા, એ પરમ પૂજ્ય લાલજી મહારાજ ને હાર પહેરાવે છે. તો આપણે બધા તાળીઓના નાદથી વધાવીએ. બોલો હરિ કૃષ્ણ મહારાજની જય. બોલો બાણું પ્રભુદાસ દાદાને 92 વર્ષ થયા, પણ હજી જો એવી સતત મંદિર બંધાયું ત્યારથી આ સતત એમનો અવિરત સેવા કરે છે. તો હવે બીજા ભક્તો નામ બોલાણા બાકી હોય તે આવી જાય. અને હવે લાલજી મહારાજ, પરમ પૂજ્ય લાલજી મહારાજ ઠાકોરજીની આરતી કરશે. અને ઠાકોરજી લાલજી